हरे कृष्णा 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 हरे हरे,
हरे राम हरे राम 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 हरे।
बहुत सुंदर नारद मुनि नु आपणे भजन गायु हमणा। नारद मुनि ब्रह्म संप्रदाय जे आपणे संप्रदाय मां जे आ कथा श्रवण करी रह्या छे ए संप्रदाय ना आचार्य छे नारद मुनि। अने भगवान ना नामनी बहु महिमा आखा जगत ना जीवो ने शीखवाड़े छे कि भगवान नु नाम ज तमने तारशे। जे जे जीवात्मा पोतानी जिह्वा पर भगवान नु नाम ले छे ई गम्मे जेटलो पापी तापी जीवात्मा हशे, एने जीवन में भले ने गम्मे जेटला पाप कर्या हशे पण ए जीवने भगवान नु नाम तारशे। जीव में पाप करवानी शक्ति नथी। शास्त्र भगवान वेद अने नाम भगवान नु नाम के छे के जीव में एटली शक्ति नहीं कि पाप करी शके। जेटला पाप करवा एटला करी नाखो के छे। जेने जेटला पाप करवा अतिशय अत्याचार करो पाप करो चोरी करो हिंसा करो जे करो एक पाप करी पण एक बार जो भगवान नु नाम लई ले ने एकज वार पोतानी जिह्वा पर यद जिह्वाग्रे वर्तते नाम तुभ्यम तो के छे एना बद्दा पाप बळी ने भस्म थई जाए छे। शास्त्र मा वेदों मा आटली नामनी महिमा कीधी छे। जेवी रीते एक रूम मा करोड़ो जन्मों थी अंधकार भरेलो छे रूम मा अने ताळू मारी बंद करी दीधुं छे पण जेवो ई दरवाजो तमे खोलो अने ई दरवाजा नुं मोढुं पूर्व दिशा मा होय अने सूर्य प्रकाश जेवो ई घर मा पड़शे तो बधुं अंधकार नष्ट थई जशे अने रूम मा प्रकाश थई जशे। एवी रीते आपणे करोड़ो जन्मों थी भले भगवान नुं नाम नथी लीधुं अने अतिशय पाप कर्या छे। आ जगत मा जेटला पाप भरेला छे ने बधा पाप आपणे करी नाख्या पण जो एक वार पोतानी जीवा पर जे भगवान नु नाम ले छे तेना बद्दा पाप बळी ने भस्म थई जाय छे। सुखदेव गोस्वामी परीक्षित महाराज ने कहे छे के जे 24 कलाक जे भगवान नु प्रेम थी भगवान नु नाम रटन करतो होय एनी तो शुं वात करवी। कंस शिशुपाल रावण कुंभकर्ण जेवानी पण एनो ए उद्धार थई जाय छे द्वेष थी। शिशुपाल एमनो शिशुपाल अने युधिष्ठिर बन्ने मासियाई भाई हता मासीना छोकरा हता अने कृष्ण अने शिशुपाल मामा भाईना हता। जो पण ए बन्ने एक बीजा साथे एटलो भगवान नो ते करता पण शिशुपाल बहु ईर्ष्या करतो। જ્યારથી નાનપણથી બોલી બોલતા શીખ્યો છે ને શિશુપાલ તોતલી ભાષામાં જ્યારે બોલવા શીખ્યો ને તોતલી ભાષામાં બાળકો કેવું બોલતા આ તો તાલો તીક્ષ્ણ આવો તે એવી તે તોતલી ભાષામાં એ કૃષ્ણને કેટલીય ગાળો આપતો શિશુપાલ। પણ તોય ભાગવતમાં સાતમા સ્કંદમાં વર્ણન છે કે શિશુપાલ જેવો શિશુપાલ જે દ્વેષ કરતો હતો ભગવાનને ગાળો બોલતો હતો પણ તો એ શિશુપાલનો ઉદ્ધાર થઈ ગયો તો ભગવાન કહે છે કે જે પ્રેમપૂર્વક મારું ભજન કરે છે મારું નામ જપ કરે છે મારી કથા શ્રવણ કરે છે એની કેટલી ઊંચી સ્થિતિ હશે। જો ઈર્ષ્યાથી શિશુપાલની મુક્તિ થઈ જતી હોય તો જે પ્રેમથી ભગવાનનું નામ રટન કરતું હોય ભગવાનને થાળ ધરાવતો હોય ભગવાનની કથા શ્રવણ કરતા હોય સાધુઓની સેવા કરતા હોય એનું તો શું કહેવું। સુખદેવ ગોસ્વામી બહુ સુંદર વાત કરે છે અને નારદ મુનિ તો આચાર્ય છે ભગવાનનો પ્રચાર કરવામાં સૌથી ફર્સ્ટ નંબર હોય ને તો નારદ મુનિ છે। અને ભગવાનના 24 અવતારમાં નારદ મુનિનો ત્રીજો અવતાર છે. ભગવાનના 24 અવતાર થઈ ગયા એમાં નારદ મુનિ ભગવાનનો ત્રીજો અવતાર છે. ઈ નારદ મુનિ કહે છે, આપણા પરંપરામાં ભક્તિ વિનોદ ઠાકુર થઈ ગયા જે ઉપર પણ છે, ભક્તિ વિનોદ ઠાકુર ફર્સ્ટ નંબર. તો ભક્તિ વિનોદ ઠાકુરે આ ભજન લખ્યું છે, નારદ મુનિ બજાય વીણા રાધિકા રમણ નામે, નામ અવની ઉદિત હય ભગત જનની સાથે. નારદ મુનિ નું કાર્ય શું છે? 24 કલાક કપડાની મિલોમાં જવાનું, ફેક્ટરીમાં જવાનું. નારદ મુનિના હાથમાં શું છે? ગ્રંથ, કરતાલ અને વીણા. એમના થેલામાં શું હશે? બેગમાં તો ગ્રંથ હશે. નારદ મુનિના બેગમાં થેલામાં શું હોય? ગ્રંથ હોય. અને આ સંસારીના થેલામાં શું હોય? ટિફિન હોય. નારદ મુનિના હાથમાં શું છે? તો કે છે કરતાલ છે. અને સંસારીના હાથમાં શું હોય? તો કે છે મોબાઈલ. હા, સાધુનું જીવન જુઓ અને કર્મી પાપીનું જીવન જુઓ. દિવસે ને દિવસે જે બોલો કરોડીઓ જાળા બનાવે છે એમ જાળા બનાવતા રહે છે, પણ પોતાનો ઉદ્ધાર શું? આ નારદ મુનિ ગાંડા થઈ ગયા છે. અને 24 કલાકે છે નારદ મુનિ બજાય વીણા, પોતાના હાથથી ભગવાનના ગુણગાન ગાય છે ને વીણા વગાડતા વગાડતા. ત્રિભુવનમાં બધાને ભગવાનનું નામ આપે છે. જે અભાગ્યા છે એને પણ નારદ મુનિ હરિનામ સંકીર્તન કરીને બધાને ભગવાનનું નામ આપે છે. અમીય ધારા વસી હે ધન શ્રવણ યુગલે ગિયા, ભગત જન સધને નાચે ભરિયા આપન હિયા. હૃદય ભરાઈ જાય છે નારદ મુનિનું કે આહા, હું ભગવાનનું નામ, હું કેટલો ભાગ્યશાળી છું કે મને ભગવાનનું નામ લેવા મળે છે. આ સંસારમાં કેટલા અભાગ્યા છે, કરોડપતિ છે, અરબપતિ છે, પણ એને જીવવા પર ભગવાનનું નામ આવતું. સાધુ સંતો જાય કે જન્માષ્ટમીનો ઉત્સવ મનાવવો છે, રામનવમી મનાવી છે, તમે આવો. ના સ્વામીજી, અમારી પાસે સમય નથી. લ્યો 50,000 લઈ લો, 1,00,000 રૂપિયા લઈ લો તમારે જોઈતા હોય, પણ અમારી પાસે સમય, ભગવાનના ઉત્સવમાં ભાગ લેવાનો સમય નથી અને પોતાની વાણીથી નામ લેવાનો સમય નથી. નારદ મુનિ પોતાની જીહવાથી નામ બોલે છે અને એમની સાથે જેટલા છે એમને પણ બોલાવડાવે છે કે તમે પણ બોલો, હરે કૃષ્ણ હરે કૃષ્ણ
કૃષ્ણ.
એટલે અહીંયા કહે છે કે ભગત જન સધને નાચે, બધા ભક્તોને લઈને ત્રિભુવનમાં બધી જગ્યાએ જઈને ભગવાનનું કીર્તન કરે છે. માધુરીપુર સાસબ પછી માતાય જગત જને, કેહવા કાંદે કેહવા નાચે કેહ માતે મને મને. કે છે નારદ મુનિ જ્યારે કીર્તન કરે છે તો કીર્તન કરતા કરતા કેહવા કાંદે, ક્યારેક ક્યારેક રોવે છે ભગવાનના કીર્તનમાં, ભગવાનના વિરહમાં, કે પ્રભુ શું કરતા હશે. વાસ્તવિકમાં એ ભક્તનું જીવન સફળ છે કે જે ભગવાનની કથામાં, ભગવાનના નામમાં, ભગવાનનું ચિંતન કરતા કરતા ઈ રડે છે, એના આંખોમાંથી આંસુડા આવી જાય. વાસ્તવિકમાં ઈ સાચો ભગત છે. આ જગતમાં તો લોકો પૈસો ડૂબી જાય ને, ઘરમાંથી છોકરા છોકરી ભાગી જાય ત્યારે બધા રડે છે, શરીરમાં દુઃખ આવે ત્યારે રડે. પણ શાસ્ત્રમાં નારદ મુનિ કહે છે ભજનની અંદર કે ભગવાનના વિરહમાં રોવું જોઈએ, કે પ્રભુ તમારા વગર હું આ જગતમાં સૂનો પડી ગયો છું, તમે મને લઈ લો. અને જ્યારે આર્ત ભાવથી હૃદયથી જો આપણે રડશું તો ભગવાન આપણી સાંભળશે. ભગવાન પણ જોવે છે કે જીવની કેટલી ઈચ્છા છે. જીવની ઈચ્છા જ નથી તો ભગવાન શું કામ પછી આવે. અને ભગવાનને ભગવાનના ધામમાં એવા લોકોની જરૂર છે કે જે પ્રેમથી ભગવાનનું ભજન કરે, પ્રેમથી ભગવાનનું ભજન કરે. એટલા માટે પ્રેમથી ભગવાનનું કીર્તન કરવું જોઈએ. હરે કૃષ્ણા હરે કૃષ્ણા. કેહવા કાંદે કેહવા નાચે કેહ માતે મને મને. નારદ મુનિ ક્યારેક ક્યારેક નાચે છે અને ક્યારેક ક્યારેક ગાય છે અને ક્યારેક ક્યારેક રોવે છે, ક્રંદન કરે છે. પંચ વદને નારદે ધરી પ્રેમેર સદન રોલ, કમલા સન નાચિયા બોલે બોલ બોલ હરિ બોલ. પંચ વદને નારદે ધરી કે છે, નારદ મુનિ એટલા ઉત્સાહથી કીર્તન કરે છે, એ કીર્તન કરતા કરતા ક્યાં ગયા તો કે છે કૈલાસમાં, અને કૈલાસમાં જઈને કમલાસન, શિવજીનું નામ છે કમલાસન, તો કે જે કમલાસન નાચિયા બોલે. કમલાસન પણ શિવજી પણ વિચાર કરે છે કે આ નારદ મુનિને આજે શું થઈ ગયું છે. ત્યારે નારદ મુનિ કહે છે કે આજે તો હું ઉત્સાહ ને જોશમાં ભગવાનનું નામ લઉં છું, તમે પણ આ ભગવાનના કીર્તનમાં ભાગ લ્યો. તો શિવજી સમાધિમાંથી ઊભા થઈ ગયા અને શિવજી તો ત્રિશુલ અને ડમરું ઊંચું કરી નાચવા માંડ્યા. સતીજી ને પાર્વતીજી વિચાર કરે છે, પાર્વતી વિચાર કરે આજે શું થઈ ગયું છે નારદ મુનિને અને આ શિવજીને, અને કે છે નાચિયા બોલે બોલ બોલ હરિ બોલ, અને કે છે હરિ બોલો કૃષ્ણનું નામ લ્યો. કે છે સહસ્ત્ર સ્ના સહસ્ત્રાનન પરમ સુખે, સહસ્ત્રનાન એટલે ભગવાન વિષ્ણુ, શંકરસન જેને કહેવાય બલરામજી, સહસ્ત્રનાનન પરમે સુખે હરિ હરિ બલી ગાય. અને એ પણ વિષ્ણુ શંકરસન ભગવાન પણ ભગવાનના કીર્તન ગાય છે. અને કે છે નામ પ્રભાવે માતિલ વિશ્વ નામ રસ સબે પાય, અને નામના પ્રભાવમાં માતિલ વિશ્વ બધું આખું વિશ્વ એ નામના પ્રભાવથી ભગવાનના નામમાં ઝૂમી ઉઠ્યું છે, ભગવાનના નામનો નશો આવી ગયો છે. એને ચાલે જ નહીં, જેને એક વાર લત લાગી જાય ભગવાનના નામની ભગવાનની કથાની, એ ગમે તે થઈ જાય ને, જેમ સવારમાં છ વાગે ઉઠીને ચા પીવા જોવે, સવારમાં ઉઠીને જે દારૂ પીતો હોય દારૂ પીવા જોવે, એવી રીતે સાંજ પડતા પડતા જો ભક્તને હરિ કથાનો મળે, ભગવાનનું નામ જીવવા પર ન આવે ને, તો એને ચાલે જ નહીં, એને વ્યસન બની જાય એક પ્રકારની. નામ પ્રભાવે માતિલ વિશ્વ નામ રસ સબે પાય, અને નામનો જે રસ છે એ બધા આસ્વાદન કરી રહ્યા છે, અને જે લોકો અભાગ્યા છે એ તો આ નામમાં શું રાખ્યું છે, પણ એક એક શબ્દ એક એક શબ્દ જ્યારે ઉચ્ચારણ કરે છે તો શ્રી ચૈતન્ય મહાપ્રભુ કે છે પ્રતિપદમ પૂર્ણામૃતા આસ્વાદનમ. જે ભગવાનનું નામ રટન કરે છે તો દિવસે દિવસે એ નામમાં એટલી રુચિ આવશે કે છે પ્રતિપદમ, એક એક શબ્દના ઉચ્ચારણ કરવાથી એના હૃદયની અંદર સુખ આવશે, આનંદ આવશે, અને ચોવીસે કલાક એ ભક્ત હસતો રહેશે. કદાચ એનો દીકરો પણ મરી ગયો હશે ને તો પેટમાં એને પાણીએ નહીં હલે, કરોડો રૂપિયા લૂંટાઈ જતા હશે ને તો એને પેટમાં પાણી નહીં હલે. ક્યારે આવશે એ આનંદ? જ્યારે નામના પ્રભાવ વાણી પર નિરંતર હશે ત્યારે. શ્રી કૃષ્ણ નામ રસ નિસ્ફુરી પુરાલયા માર આસ, શ્રી રૂપ પદે આચયે ઈહા ભગતિ વિનોદ દાસ. આ ભજન કોણે ગાયું છે? તો ભક્તિ વિનોદ ઠાકુર. તો અહીંયા એમને એમ નથી લખ્યું, ભક્તિ વિનોદ ઠાકુર નથી લખ્યું, ભક્તિ વિનોદ દાસ લખ્યું છે. હું દાસ છું પ્રભુ, તમારો સેવક છું, તમારા પ્રિય ભક્તોનો હું દાસ અને સેવક છું. એટલે જ્યારે પણ ગુરુ દ્વારા જ્યારે ગુરુ બોધ દીક્ષા મળે ત્યારે ગુરુ એ નામ આપે છે કે આજથી તમે ફલાણા ફલાણા દાસ અને તમે ફલાણા ફલાણા દાસી. દાસીનો અર્થ શું થાય? સેવિકા. અને દાસનો અર્થ છે સેવક. અને સેવકનું શું કામ છે? સ્વામીની સેવા કરવી વગર પગારે. ગોપીઓ પણ ગોપી ગીત જ્યારે દસમા સ્કંદમાં આવે છે તો કે છે અશુલ્ક દાસિકા. કૃષ્ણ અમે કોણ છીએ? તમારી અશુલ્ક દાસીઓ છીએ, વગર પગારની. અમારે પગાર નથી જોતો, તમે ખાલી કયો શું કરવું છે. અમે તો તમારી અશુલ્ક દાસીઓ છીએ. એવી રીતે આ જગતમાં આપણે બધાની સેવા કરીએ છીએ, પત્નીની, પતિની, દીકરાની, દીકરીની, વહુની, સોસાયટીની, સમાજની, આપણે કેટલા કેટલાની સેવા કરી નાખીએ, સગાવાલા સંબંધી બધાની. પણ એ વ્યર્થ જશે, એ કાંઈ તમારા સાથે નહીં આવે. અને આવશે તો ક્યાં જશે? સ્વર્ગમાં તમને સુખ મળશે. અને ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકમ વિશંતિ, અને પુણ્ય સમાપ્ત થઈ ગયા એટલે પાછા પૃથ્વી પર આવું. પણ નિષ્કામ ભાવથી કોઈ ભક્તની, કોઈ ગુરુની, કોઈ ભગવાનની, કોઈ વૈષ્ણવની જો સેવા કરી છે તો કે છે ભગવાન કે છે હું બધું યાદ રાખું છું, હું મારા ભક્તનું થોડુંક પણ કાર્ય કર્યું હશે. આવીને કથામાં મને એક તુલસી પત્ર પણ આપ્યું છે ને, ભગવાન કે છે હું એનો ચીર ઋણી રહી જાઉં છું. એ તો મારી માટે પૂજનીય છે કે જે મને એકમાત્ર તુલસીનું પત્ર આપે છે, એટલો ઋણી થઈ જાઉં છું. તો વિચાર કરો કે જે પ્રેમથી ભગવાનને થાળ ધરાવે, હરે કૃષ્ણ 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 હરે હરે, મને પ્રણામ કરે, મારી સાથે વાતો કરે કે મારા મને વસ્ત્ર વાઘા પહેરાવે, મને ભોગ લગાવે, તો ભગવાન કે છે મને બહુ સુખ મળે છે. ભગવાનને પ્રણામ કરવા જોઈએ. જ્યારે ઘરથી બહાર એક બે મિનિટ માટે પણ જઈએ ને તો પ્રણામ કરીને જવું જોઈએ. રોજની આદત રાખવી જોઈએ. કયા સમયે તમારું મૃત્યુ આવશે કોઈ ગેરંટી નથી, પણ છેલ્લા છેલ્લા જો પ્રણામ કરીને બહાર નીકળ્યા અને કદાચ કંઈક થઈ ગયું, ઢળી પડ્યા, તો એ પ્રણામ કરેલા આડા આવશે, લેખે આવશે. એટલા માટે અમારા ગુરુ મહારાજ કહે છે કે જ્યારે પણ તમે ઘરેથી બહાર જાઓ તો સૌથી પહેલા માથું નમાવીને જવું જોઈએ, ધરતી પર પ્રણામ કરી અને પછી જવું જોઈએ. એટલે જેટલા પણ વૈષ્ણવ ભક્તો હોય, જ્યારે પણ કથામાં બેઠા હોય ને, ઊભા થાય તો પહેલા માથું નમાવે પછી ઊભા થાય. એ પછી ભલે 50 વખત ઊભા થાય પણ એ માથું નમાવીને જ ઊભા થશે, જો એ સાચો વૈષ્ણવ ભક્ત છે તો. એટલા માટે આ રોજની આદત રાખવી જોઈએ, કથામાં હોય, ઘરે હોય, ક્યાંય પણ હોય, કોઈ પણ જગ્યાએ ભગવાનને માથું નમાવું જોઈએ, શાસ્ત્રને માથું નમાવું જોઈએ, વૈષ્ણવને પ્રણામ કરવા જોઈએ. અને પ્રણામ નથી કરતા તો પછી સંત તુલસીદાસજી તો કહે છે કે એવા માથાને તો કાપીને ચોરા પર લગાવવું પડે, લગાવી દેવું. જે મનુષ્ય દેહ જેને આપ્યો છે ભગવાને, એ ભગવાન આગળ ઝૂકતો નથી તો પછી શું કામનું છે? આજનો મનુષ્ય પોતાની પત્ની સામે ઝુકાઈ જશે માથું? એક હજામ કહેશે કે ઝૂકી જાવ તો હજામની આગળ માથું નમાવી દેશે. પણ ભગવાન, ગુરુ અને વૈષ્ણવ આગળ માથું નહીં નમાવે. કેટલો મોટો અફસોસ છે, દુઃખ છે. સંત તુલસીદાસજી કે જે 100 શિર કટી સંબલ તુલા, જો નમત નહીં હરિપદ મૂલા. કે જે મસ્તક, જે શરીર ભગવાને આપ્યું છે અને એ ભગવાન ગુરુ વૈષ્ણવ અને શાસ્ત્રની આગળ નમતું નથી, એવા માથાને તો વાઢી નાખવું જોઈએ. એ તો સંત તુલસીદાસજી કે, અમારાથી કહેવાય નહીં. સંત તુલસીદાસજી હોય એમની તાકાત છે કે એ કે, બાકી આજકાલના કોઈ કે તો કથામાં આવતા બંધ થઈ જાય. આ તો તુલસીદાસજી વાણી હું કહું છું, મારી વાણી નથી કેતો. તો આટલી આટલી મહિમા છે ભગવાનના નામની, ભગવાનની કથાની. પણ હાય રે દુર્ભાગ્ય કે મારું આ કથામાં અને આ નામમાં, પ્રભુ તમારા નામમાં મારી રુચિ નથી લાગતી. દુર્દેવ મિદૃશ મિહાજની ના અનુરાગ. મારું કેટલું દુર્ભાગ્ય છે કે આટલું આટલું હું સાંભળું છું, ભગવાન તમારો પ્રસાદ લઉં છું, તમારી કથા સાંભળું છું, સાધુઓની સંગતિ કરું છું, તોય હજી સુધી તમારા નામમાં મારી રુચિ નથી જાગતી. મારું કેટલું દુર્ભાગ્ય છે. તો આ કથા દ્વારા આપણને જાણવા મળે છે, નારદ મુનિના ભજન દ્વારા જાણવા મળે છે કે ભગવાનના નામની કેટલી મહિમા છે. અને એ મહિમા જ્યારે આપણે છેલ્લા શ્વાસ ગણતા હશું ત્યારે ખબર પડી તો શું કામનું છે. છેલ્લા શ્વાસ ગણતા હોઈએ ત્યારે આપણને ખબર પડે, ના ના હો, ભગવાનના નામની બહુ મહિમા છે, લાવો માળા. પણ છેલ્લા શ્વાસ તારા ગણી રહ્યા છે, અત્યારે શ્વાસ પરફેક્ટ ચાલે છે, એટલે ભગવાનનું નામ રટન કરતું રહેવું જોઈએ, કરતું રહેવું જોઈએ. હરે કૃષ્ણ. તો બહુ સુંદર નારદ મુનિનું ભજન જેનો મેં અનુવાદ તમારી સામે પ્રસ્તુત કર્યો. આવો ચિત્રકેતુ મહારાજની કથામાં, કે ચિત્રકેતુ મહારાજ સ્વર્ગના ગંધર્વ બહુ સુંદર ત્યાં સ્વર્ગમાં ભજન કરતા હતા, અને શિવજી કૈલાસમાં કથા કરતા હતા પોતાની પત્ની પાર્વતીજીને ખોળામાં બેસાડીને. અજીબ વસ્તુ લાગે ને, ધારો કે કોઈ કથા કરતો હોય પોતાની પત્નીને ખોળામાં બેસાડીને કથા કરે તો સામેવાળા વ્યક્તિને કેમ લાગે? વાંધો નહીં, નીચે એક બાજુ ખુરશીમાં બેસાડી હોય તો વાત અલગ છે. પણ શિવજી તો પાર્વતીજીને ખોળામાં બેસાડીને, તમે ફોટો તો જોયો છે ને, પાર્વતીજી ખોળામાં બેઠા છે જમણી બાજુ. તો હંમેશા શિવજીનું આ એક કાર્ય છે કે જ્યારે પણ કથા કરે ને તો પાર્વતીજીને ખોળામાં રાખીને બેસીને કરે. અને ચિત્રકેતુ મહારાજ તો વિનોદમાં કહેવા લાગ્યા, મજાકમાં કહેવા માંડ્યા. પણ શાસ્ત્ર કહે છે કે સ્ત્રીની બુદ્ધિ ટૂંકી હોય, સમજે નહીં. શિવજી તો સમજી ગયા, પણ પાર્વતીજી જે ટૂંકી બુદ્ધિ ખરી ગઈ, એટલે કે આ મારી મજાક કરે છે. એટલે પાર્વતીજી ચિત્રકેતુ મહારાજને શ્રાપ આપે છે. ક્યાં જગતમાં તો બ્રહ્મા છે, ઇન્દ્ર છે, મોટા મોટા ઋષિ મુનિઓ છે, આ બધા લોકો ક્યાં કોઈ એક શબ્દ ક્યારે કીધો? અને શું આ બધા જગતમાં કોનું સારું ને કોનું ખરાબ કહેવાનો ઠેકો ભગવાને તમને જ આપ્યો છે? શું તમે કઈ કોઈને બે ટાઈમ જમવાનું આપો છો તો કોકની નિંદા કરો છો? રાઈટ વસ્તુ છે જોવામાં આવે તો, ક્યારે પણ કોઈની નિંદા ન કરવી જોઈએ. શું આપણે કોઈને બે ટાઈમ ભરણ પોષણ કરીએ છીએ, કોઈનું ઘર ચલાવવા જઈએ છીએ, તો આપણી વાણીથી શેનો હક લાગે છે કે કોકની નિંદા કરીએ? અને એટલે તો બધા દુખી છે. અને અનુભવ કરવો હોય તો એક મહિનો ટ્રાય મારી જુઓ, એક મહિનો નિંદા કરવાની બંધ કરી દો અને ભગવાનનું નામ રટન કરો, હરે કૃષ્ણ હરે કૃષ્ણ
કૃષ્ણ કૃષ્ણ.
હૃદયની અંદર જો સુખ ન આવે ને તો આ કથા કરવાની બંધ કરી દઈશ. પણ તોય આપણી આદત જન્મજાત છે કે કોઈની નિંદા કર્યા વગર રહેતું જ નથી. દિવસ પડે તો 100 જણાની નિંદા કરવી એટલે કરવી જ. સાંભળે છે કથામાં, બધું મગજમાં ઉતારે પણ છે, અને જે સમયે એ નિંદા કરે છે ત્યારે પણ એને ખબર છે કે ગુરુજીએ ના પાડી હતી. પણ તો એ કઈ વાંધો નહીં, કાલે નથી થતું, થાય છે. આદત, જન્મજાત આદત પડેલી છે. જો એ આદતને જો કાઢવી હોય ને તો સતત હરિનામ જપ કરવું જોઈએ, સતત ભગવાનની કથાને શ્રવણ કરવું જોઈએ, ત્યારે એ આદત નીકળશે. આપણા હૃદયની અંદર બહુ ખરાબ આદતો ભરેલી છે અને એને જો કાઢવી હોય, હૃદયને શુદ્ધ કરવું હોય, તો એ હૃદયને શુદ્ધ કરવા માટે એક જ છે ઉપાય, ભગવાનનું નામ છે. પાર્વતીએ શ્રાપ આપ્યો અને ચિત્રકેતુ મહારાજ વિમાનમાંથી ઉતર્યા, ઉતરીને દંડવટ પ્રણામ કર્યા. પ્રણામ કરીને સતીજી પાર્વતીજીને કહે છે કે વાસ્તવિકમાં મેં તમારો અપરાધ કર્યો છે, મને ક્ષમા કરી દો. અને ક્ષમા જેવી યાચના કરી તરત જ વિમાનમાંથી નીકળી ગયા. હાલાકી ચિત્રકેતુ મહારાજ પણ એને શ્રાપ આપી શકતા હતા. આપણે જોયું હતું ને રાધાષ્ટમીના દિવસે ઓલા ઓલાને શ્રાપ આપે, ઓલા ઓલાને શ્રાપ આપે, તો શું ચિત્રકેતુ મહારાજ શ્રાપ નહોતા આપી શકતા? એ મહાન વૈષ્ણવ હતા, ભગવાનના ભક્ત હતા, અને જે ભગવાનની ભક્તિમાં જે ઊંચી સીમા પર આવી જાય ને એ બધું સહન કરે છે. ક્યારે કોઈના પર ઈર્ષા ન કરે કે આને આમ કીધું, આને આમ કીધું. એને ક્યારે કોઈ પણ પ્રકારનો મતભેદ ન હોય. કોક બોલી જાય, લડી જાય, તો એ એમ જ સમજે કે આ ભગવાનની ઈચ્છા હતી. પણ આપણે તો તરત જ કથામાં આવે એટલે આત્માના સ્તર પર થઈ જાય, અને ગેટની બહાર જાય એટલે શરીરના સ્તર ઉપર આવી જાય. શરીરને શું ખાવું છે, શું પીવું છે, કોણે કાળું કીધું, કોણે ધોળું કીધું, થોડું ખબર પડી જાય એટલે ફોનમાં બિલ ચાલુ થઈ જાય. સોસાયટીમાં બધા ભેગા થાય ને પછી કે મને આવી કીધી, મને આવો કીધો, આમ થયું. એટલે આપણે શરીરના સ્તર ઉપર રહીને પોતાની જ આત્માનો એને અધોગતિમાં નાખી રહ્યા છે. ચિત્રકેતુ મહારાજ સમર્થ હતા પણ તોય એક શબ્દ બોલ્યા નહીં. આ ભગવાનના ભક્તનો આવો સ્વભાવ હોય છે. અને અસુરોનો સ્વભાવ કેવો હોય? અસુર હોય ને, અસુરોનો સ્વભાવ કેવો હોય કે એ જઈને કોકે એક લાફો માર્યો હોય તો જઈને ચાર લાફા મારી આવે. આ અસુરનો સ્વભાવ. એક ગાળ બોલી હોય, મને ગાળ બોલી, આજ સુધી મને કોઈ કહેવા વાળું મળ્યું નથી, અને આ, અને કેટલી અંબળાવે ને ગાળો બોલે. અને આ બધી જગ્યાએ આવું જ છે કે જે બોલવામાં બંધ પડી જાય ને એ હારી ગયો, અને જેનું બોલવાનું ચાલુ થઈ ગયો, ઝઘડો ચાલુ ચાલુ જ છે, એની જીત થઈ ગઈ. એટલે પછી ઘરમાં જતી રહે. જેમ કૂતરા, તમે જુઓ કૂતરા અને કૂતરીઓ ને બધા જે લડાતા હોય, તમે જુઓ જે ભોકવાનું બંધ કરી દે ને પૂંછડી અંદર વાળી દે, એટલે સમજી લેવાનું કે આ કૂતરો હરી ગયું. તો મનુષ્યની પણ જાત આવી થઈ ગઈ છે કે જે ચૂપચાપ ઘરમાં જતું રહે, એટલે સામેવાળા વ્યક્તિને કે જે સ્ત્રી હોય કે પુરુષ હોય એને એમ જ લાગે કે હું જીતી ગઈ અને પેલી હારી ગઈ, જો બોલવાનું બંધ કરી દીધું. પણ ખબર નથી કે આપણું આચરણ કેવો છે, ઓલા કૂતરા જેવો. ઓલા ચાર પગ વાળા છે ને આપણે, પણ કૂતરામાં અને આપણામાં કોઈ અંતર નથી. કોક બોલી ગયું હોય, કાળું ધોળું ગમે તે બોલી ગયું, તો શું થઈ ગયું? કઈ થઈ જવાના છે? ઋષભદેવ, ભગવાન ઋષભદેવ નગ્ન દિગંબર અવસ્થામાં ભગવાનનું ભજન કરતા હતા અને બધી જગ્યાએ વિચરણ કરતા હતા. બધા લોકો પથરા મારે, ગાળો બોલે, ઋષભદેવ ઉપર બધા થૂંકતા હતા. અને બધા લોકો જ્યારે કંટાળી ગયા ત્યારે ઋષભદેવને કહે કે અમે તમને આટલી આટલી ગાળો બોલીએ છીએ તો શું તમને કઈ ફરક પડે છે કે નથી પડતો? જડ જેવા લાગો છો. બીજો કોકને એક ગાળ બોલી હોય તો કેવો કૂદકા મારે? ત્યારે ઋષભદેવ કહે છે કે તમારા ઘરે કોક મહેમાન આવ્યું હોય, તમારા ઘરે કોક મહેમાન આવ્યું હોય અને તમે પાર્લે બિસ્કીટ ચવાણું ને નાસ્તો ને ચકડી ને ચા ને કોફી બધું મૂક્યું હોય, અને એ મહેમાન એમ કે મારે ભૂખ નથી, તો તમે શું કરો? તેણે કીધું કે અમે જઈને ડબ્બામાં જ્યાંથી લીધું હતું ત્યાં જઈને મૂકી દઈએ. તો ઋષભદેવ ભગવાન પણ એમ જ કહે છે કે તમે મને જેટલી પણ ગાળો બોલી મારે નથી જોતી, એટલે મેં તમને પાછી આપી દીધી. તો કોને લાગી? પોતાને જ લાગી ને. હવે કોકને સૂર્ય દેવતા ઉપર થૂકવું છે અને મોઢું ઊંચું કરીને થૂકવા જાય, કોની પર પડે? એવી જ રીતે આ જગતમાં જો આપણે કોકને ગાળો બોલીએ છીએ, કોકને લાફો મારીએ, કોકનું મર્ડર કરીએ, તો એ આ વળતું આપણને જ આવશે, બીજા કોઈને થવાનું નથી. એટલે જીવનમાં આ વસ્તુને આ મંત્ર સમજો કે ગમે તે સમજો, જીવનમાં ક્યારે કોઈનું અહિત ન કરવું જોઈએ, બીજાને સુખ આપવું જોઈએ. અને જે બીજાને સુખ આપે છે ભગવાન એને સુખ આપે છે. અને જગતના જીવોને કેવું છે કે હું એકલો સુખી થઈ જાઉં, આખી દુનિયા ભડકે બળે, ભલે જેને જે કરવું એ કરતું. એટલે સ્વાર્થી બન્યો છે જમાનો, સાધુઓની સંગતિ નથી એટલા માટે સ્વાર્થી બન્યો છે. પણ સાધુઓની જો સંગતિ હશે ને તો આ જ સ્વાર્થી જીવાત્મા જે 2 વર્ષ પહેલા કેવો હતો અને 2 વર્ષ પછી કેવો બદલાઈ જાય છે, એનું કારણ શું છે? એનું કારણ એક જ છે કે રોજ એ હરિ કથા શ્રવણ કરે છે, એટલે દિવસે દિવસે એની અંદર પણ સાધુતાના ગુણ આવી જાય છે. પણ ઉલટાના દર્શન કરે, જે પાપી છે એના દર્શન કરે, એની સંગતિ કરે તો એનામાં પણ કેવા ગુણ આવશે? જેવો સંગ એવો અંગ આવશે. એટલા માટે કહે છે કે સાધુ સંગ, સર્વત્ર બધી જગ્યાએ સાધુઓનો સંગ કરવો જોઈએ, સાધુઓની સંગતિમાં રહેવું જોઈએ. પંઢરપુરની અંદર સંત એકનાથ ભગવાનના શુદ્ધ ભક્ત, અને રોજ સવારે એમનો નિયમ હતો કે ચંદ્રભાગા નદીમાં સ્નાન કરી અને ભગવાનના દર્શન કરવા જવાનું, પવિત્ર થઈને સ્નાન કરીને બહાર નીકળતા હતા. ઉપરથી બીજા માળે ઉપર થૂકી લીધું, થૂક્યો અને કોણ હતો? થૂક્યો એટલે ઓલો ફરીથી સંત એકનાથ ચંદ્રભાગા નદીમાં ગયા અને સ્નાન કર્યું, સ્નાન કરીને બહાર આવ્યા, ફરીથી થૂક્યો. સત્ય ઘટના છે આ, ભક્તમાલની સત્ય ઘટના છે. 1 વખત, 2 વખત, 4 વખત, 10 વખત પણ ઓલા જઈને સ્નાન કરે છે પણ એક શબ્દ બોલતા નથી. એની જગ્યાએ કોઈક બીજું હોય તો કે છે 49 વખત થૂક્યા. ઓલો ઉપર જે બેઠો હતો ને 49 વખત થૂક્યો અને ઓલા સંત એકનાથ ચંદ્રભાગા નદીમાં સ્નાન કર્યું, સ્નાન કરીને આવે છે અને ઓલો ઉપરથી નીચે આવ્યો અને નીચે આવીને દંડવત પ્રણામ કર્યા. આજે મેં સાધુઓનો, સાધુઓની નમ્રતા અને કરુણા આજે મેં જોઈ તમારા દ્વારા, કે વાસ્તવમાં ભગવાનના ભક્ત કેટલા શુદ્ધ છે, કેટલા નમ્ર છે, એની વાણી એનું આચરણ કેટલું સરસ છે. તો આ છે સાધુ. ત્યારે સંત એકનાથજી શું કહે છે? કે છે તમારો વાગ નથી, તમારી તો બહુ મોટી કૃપા છે, હું તો નાવામાં બહુ આળસુ હતો, તમારા લીધે આજે મને 49 વખત સ્નાન કરવા મળ્યું, તમારા લીધે મને આજે 49 વખત સ્નાન કરવા મળ્યું. બોલો, બાકી હું તો નાવામાં આળસુ હતો. દોષની અંદર પણ ગુણ જોવે છે. અને અહીંયા રસ્તામાં જતા હોય અને પાણી ખાબોચિયું ભરાણું છે અને કોક સ્કૂટર વાળો જતો હોય અને છાંટા ઉડી ગયા હોય ત્યારે આંખો ને નાક, એ તો ફોટો પાડીને બતાડી હોય તો ખબર પડે, એને જ બતાડીએ કે જો તમારો ચહેરો કેટલો સુંદર લાગે છે આવી વાણીમાં એક જ વખત. અને પછી કહે છે અમે બહુ મોટા ભગત છીએ. થોડાક છાંટા પડી જાય ને ઓલા સ્કૂટર જતો હોય ને, ક્યારે એને પેટમાં પાણી ન હલે. ઘણા લોકો કહે છે કે ભગવાનના વૈષ્ણવ ભક્તોને કેમ ક્યારે ક્રોધ આવતો નથી, કારણ કે બધું પી ગયા છે, ક્યારે ક્રોધ આવે જ નહીં. ગમે જેટલી ગાળો બોલે, ઈર્ષા કરે, ન બોલાવે, કાંઈ ન કરે, ખોટો ખોટો પણ પ્રચાર કરે કે હરે કૃષ્ણ વાળા આવે છે, હા સારું સારું, ભલે ગમે તે કયો, તમે ભગવાનનું નામ તો લ્યો છો ને હરે કૃષ્ણ વાળા કહીને, તો એમાં આનંદ છે. ઓલો દેવાનંદે ગાયું તું, હરે કૃષ્ણ હરે નામ દમ મારું દમ મિટ જાય ગમ, ખબર છે 1969 માં, લગભગ આજે 50 વર્ષ થઈ ગયા, 45-50 વર્ષ. તો એ ગીતની અંદર કે છે કે આ બધા એની અંદર એવી રીતે દેખાડવામાં આવ્યું હતું કે જેટલા ફોરેનરો છે ને એ મંદિરોમાં આ બધા હરે કૃષ્ણ હરે રામ મંદિરમાં બધા ડ્રગ્સ લે છે, જુગાર રમે છે, આવું કરે છે, ફોરેનરો વળી સુધરતા હશે? તો શીલ પ્રભુપાદજીને તરત પત્ર લખ્યો કે આપણો ખોટો પ્રચાર કરે છે બધા લોકો, કે ભલે કરતા વગર મહેનતે વગર એડવર્ટાઈઝમેન્ટે આ ભગવાનનું નામ થતું હોય કે હરે કૃષ્ણ વાળા આવા છે, હરે કૃષ્ણ વાળા, ભલે કરતા કૃષ્ણનો પ્રચાર થવો જોઈએ, સારો થાય કે ખોટો થાય, પણ તોય આજ સુધી દાગ પડ્યો છે સંસ્થા ઉપર. બાકી આ જગતમાં કેટલીય સંસ્થાઓ આવીને કેટલી જતી રહી, પણ આ જે સંપ્રદાય છે, આ જે પરંપરા છે ને, બ્રહ્માથી માંડીને એસી ભક્તિવેદાન સ્વામી પ્રભુપાદ સુધી, આજ સુધી આ સંસ્થામાં કોઈનું નામ ખરાબ નથી થયું. કૃષ્ણથી લઈને બ્રહ્મા અને બ્રહ્માથી નારદ, વેદવ્યાસ, પદ્મનાભ, નરહરિ, યક્ષોભ્ય, લગભગ ભગવાને જ્યારથી આ સૃષ્ટિનું નિર્માણ કર્યું છે ત્યારથી આ શુદ્ધ પરંપરા ચાલતી આવી છે. અને એ જ પરંપરાશીલ પ્રભુપાદજીએ ઇસ્કોન સંસ્થા નામ આપ્યું અને આખા વર્લ્ડમાં બધા લોકો શુદ્ધ ભક્તિ કરે છે. પોતાનો ઘર બાર પરિવાર બિઝનેસ બધું બંધ, બધું પેકઅપ કરી દો, બધું બંધ કરી દો ને હવે ચાલો વૃંદાવનમાં, ત્યાં આગળ નાનકડું ઘર લેશું અને રોજ હરે કૃષ્ણ હરે રામ ભગવાનના કીર્તન કરીશું, અને કેટલાય લાખો કરોડો જીવો ભગવાનના ધામમાં જતા રહ્યા. કહેવામાં આવે તો કોની કૃપા થઈ? તો કે જે સંત શીલ પ્રભુપાદજીની કૃપાથી આ લાખો ને કરોડો જીવાત્માઓ આજે આપણને પાલનપુરમાં આ કથા મળી રહી છે. એ કથા પાછળ કોનો હાથ છે? કે છે ના પ્રભુજી તમે કયો છે? હું નથી, એસી ભક્તિવેદાન સ્વામી પ્રભુપાદજી છે, અમારા ગુરુ મહારાજ, એમના ગુરુ પ્રભુપાદ મહારાજ. તો શીલ પ્રભુપાદે જીવનની અંદર બહુ કષ્ટી કરી છે, બહુ મહેનત કરી છે, એક એક રૂપિયો બચાવીને આ સંસ્થાનું નામ બધી જગ્યાએ અજ અમર કરી દીધું, બધાને શુદ્ધ પરંપરામાં બધાને જોડ્યા, બધાને ભગવાનનો પ્રસાદ આપતા. સંન્યાસી થઈને ફોરેનર સ્ત્રીઓને સાડી પહેરાવતા, સ્ત્રીઓને કહેતા કે તમે ગોપી ડ્રેસ પહેરો, આ જીન્સ પેન્ટ ને જે ઓછા વસ્ત્ર પહેરે એ બધાને કઢાવી નાખ્યા અને કે સાડી પહેરો, અમને તો આવડતી નથી. ત્યારે એ બધી ફોરેનર આટલા આટલા બ્લાઉઝ પહેરે છે ફૂલ, અને વ્હાઈટ વસ્ત્ર પહેરે સફેદ, મસ્ત સુંદર તિલક કરે, ગળામાં કંઠી માળા, નીચે નહી એકદમ ગળામાં 3 રાઉન્ડની હોય, કેટલું સુંદર મુખમંડળ લાગે, તિલક અને કંઠી અને સફેદ વસ્ત્ર જ્યારે પહેર્યા હોય તો ગમે જેવાને ભગવાનની યાદ આવી જાય કે આ તો ભગવાનનો ભક્ત છે, આ તો કૃષ્ણ. તરત જ જો કોક તિલક કરીને કંઠી પહેરીને જતું હોય ને તો તરત કોક કહેશે આ તો હરે કૃષ્ણ વાળા છે, પ્રણામ કરશે. અને એના મોઢેથી જ્યારે હરે કૃષ્ણ આવ્યું તો આપણા ખાતામાં એટલું નામ જમા થઈ જાય છે. એટલા માટે ભગવાનના ભક્તો તિલક 24 કલાક રાખે, કંઠી 24 કલાક રાખે, આ તો હરે કૃષ્ણ વાળા છે. ભલે ગમે તે જય શ્રી કૃષ્ણ બોલે કે જે બોલે, પણ એ ભગવાનનું નામ તો બોલે છે. કોના લીધે બોલ્યો? તિલકના અને કંઠીના લીધે. તો એનું પુણ્ય કોને મળશે? એની સ્વીકૃતિ કોને મળશે? જેણે તિલક કર્યો છે એને. એટલા માટે જીવનમાં કે છે આચરણ કરીને દેખાડવું જોઈએ ભક્તને. આપણે જ્યારે જીવનમાં આચરણ કરીને દેખાડીએ તો આપણી નીચેના જેટલા પણ ભક્તો છે એ પણ એવી રીતે જ આચરણ કરશે, ના હવે હું પણ તિલક કરીશ, હું પણ કંઠી પહેરીશ, હું પણ ભગવાનનું નામ જપ કરીશ. આવું જીવન હોવું જોઈએ, ભક્તનો સ્વભાવ આવો હોવો જોઈએ. પર દુઃખે દુઃખી, જ્યારે કોઈ દુઃખી હોય ને તો ભક્ત એના કરતા દુઃખી થઈ જાય, ભગવાનને પ્રાર્થના કરે અને ભગવાનને કે આને પણ તમારી શરણમાં લઈ લો જેથી કરીને હંમેશાની માટે સુખી થઈ જાય. આ ભક્તનો સ્વભાવ હોય છે. ચિત્રકેતુ મહારાજ શ્રાપ આપી શકતા હતા પાર્વતીજીને, પણ આપ્યો. આ ભક્તની અંદર આવા ગુણ છે. અને આવી રીતે જ્યારે ચિત્રકેતુ મહારાજ તો નીકળી ગયા ત્યારે શિવજી કહે છે, શિવજી પાર્વતીજીને કહે છે કે હે સુંદરી, તમે તો માત્ર દેખાવમાં જ સુંદર છો. શું કહે છે? અહીંયા સુંદરી શબ્દ આપ્યો છે, પણ તમારામાં ગુણ નથી કે કયા વ્યક્તિમાં કેવા ગુણ હોવા જોઈએ, એવું ગુણ નથી તમારામાં. કહે છે, હે સુંદરી, દિવ્ય લીલા વિહારી ભગવાનના નિષ્પ્રિય અને ઉદાર હૃદય દાસોના એ દાસોના મહિમા તમે પોતાની નજરે જ જોયા લે. કે આ ભક્ત જુઓ, તમે શ્રાપ આપી દીધો, તમે કીધું અસુરયોનીમાં જતો રહે અને વિતરાસુર રાક્ષસ બની જા, પણ તોય ચિત્રકેતુ રાજાએ કઈ કર્યું? તમને પ્રણામ કરીને જતા રહ્યા. આ છે ભક્તની મહિમા. નારાયણ પરા સર્વે ન કુતશ્ચન બિભ્યતિ, સ્વર્ગ અપવર્ગ નરકેષ્વપિ તુલ્યાર્થ દર્શિન. કે જે ભગવાન નો ભક્ત હોય ને, એ સ્વર્ગમાં જાય, ભગવાનના ધામમાં જાય કે નરકમાં હોય, પણ બધી જગ્યાએ એક જ સમાન હોય. ક્યારે એમ ન કે ભગવાને મને સ્વર્ગમાં કેમ મોકલ્યો, હું તો આટલી આટલી ભક્તિ કરું છું, ભગવાને મને નરકમાં કેમ મોકલ્યો. ભગવાન તો પરીક્ષા લે છે કે મારો ભગત કેટલા પાણીમાં છે, ખોટી ભક્તિ કરે છે ઢોંગ વાળી કે સાચી ભક્તિ કરે છે. ભગવાન જોવે છે કે સાચી ભક્તિ કરે છે ને તો એને ધન લઈ લેશે, પરિવારમાં આસક્તિ કાપી નાખશે, એને પરિવારમાં કોઈની સાથે નહીં જામે. જો આવું થાય છે તો સમજી લેવું જોઈએ કે ભગવાનની કૃપા છે. અને પરિવારમાં મોહ મમતા વધારે છે, પૈસો ઢગલા બંધ આવે છે, તો ભગવાનની હજી સુધી કૃપા વરસી નથી. અને બધી જગ્યાએ બધા લોકો કહે છે કે આ તો આવા છે આવા છે. હાલાકી ભક્તોનો વ્યવહાર સારો હોય, પણ એ વિચાર કરે કે આ તો હવે હરે કૃષ્ણમાં જાય છે, 24 કલાક ત્યાં જ પડ્યા રહે છે, હવે તો પાછું મંદિરે બની ગયું છે. અને ભગવાનનો ભક્ત શું કરે, એ જ્યારે પણ સમય મળે ત્યારે 5 રૂપિયાની રિક્ષા છે ઓલું, જઈને ઉતરી જાય, સીધા મંદિરે આવે ને સેવા કરે. એનું મન, એનું ઘર શું છે? એનું ઘર કયું છે? એ મંદિર જ છે, કે આ જ મારું ઘર છે. તો કે આ તો 24 કલાક કોઈના નથી રે, આ તો બસ ભગતની પૂછડી થઈ ગઈ છે કે બસ આખો દિવસ હરે રામ હરે કૃષ્ણ ભજન કર્યા જ કરે છે. પણ એને થોડી ખબર છે કે ભગવાનના નામમાં કેટલો રસ છે. જીસ જીસ ને યે મોતી લૂટે, વે સબ માલા માલ હુએ. જેણે જેણે આ મોટી લૂટ્યા છે ભગવાનના, જે હીરા મોતી શું છે, આ ભગવાનના નામ છે. જીસ જીસ ને યે મોતી લૂટે, વે સબ માલા માલ હુએ. દોલત કે દીવાને દેખો, આ બધા 1000ની નોટો ગણવા વાળા એ તો બધી અહીંયા પડી રહે છે, અને ઘણાની થાઠડી બંધાઈને બધા જાય છે, પણ શું એ સાથે આવે છે ધન? નહીં આવે. પણ ભગવાનનું જે નામ લીધેલું હશે, અને કદાચ શરીર છોડી દીધું આપણે, મરી ગયા, હાલાકી ભક્તનું ક્યારેય કમોત થતું નથી, પણ કદાચ કંઈક દુર્ભાગ્યવશ કમોતે મરી ગયા, તો ભગવાન કહે છે જે બીજા જીવાત્માઓ 84ના ચક્કરમાં અને ભૂત પ્રેત બનીને ડાકણ બનીને ભટકે છે, એવી રીતે હું મારા ભક્તને ભટકવા દેતો ક્યારેય નહીં. મારા ભક્તને તો હું એવું દુર્લભ સ્થાન આપું છું, કદાચ એને દેહ છોડી નાખ્યો ને તો સૌથી પહેલા એને સ્વર્ગમાં મોકલું છું, અને સ્વર્ગમાં વગર પુણ્ય એ સુખ ભોગવશે. કઈ પુણ્ય કર્યું? પણ પુણ્ય સૌથી મોટું શું છે? ભગવાનનું નામ. જે રટન કરે છે ને એ ભગવાનનું નામ મોટું પુણ્ય છે. ભગવાન એ નથી જોતા કે એને કેટલા કરોડ રૂપિયાનું દાન કર્યું છે, કેટલા ઉપવાસ કર્યા છે, કેટલી પરોબો બંધાવી છે, કેટલી હોસ્પિટલો બંધાવી છે. ભગવાન એ જોવે છે એને કેટલા નામ જપ કર્યા છે. આ દુનિયાની અંદર એક જીવાત્માને ભગવાનની હરિકથા આપો અને જેટલા પણ સંસારી જીવો છે બધાને રોટી કપડા મકાન આ જીવન તમે આપતા રહ્યો ને, પણ એક ભક્તને હરિકથા આપી દો ને તો એના તોલે આવતું, આખી દુનિયામાં જેટલા જીવો છે ને બધાને રોટી કપડા મકાન આપી દો કે લો ભાઈ આ બંગલાની ચાવી અને અંદર એક વર્ષનું અનાજ ભરેલું છે અને તમારે કપડાં જોતા હોય તો 10-15 જોડી મૂકેલા છે, નાવાનો ધોવાનો સાબુન બધું, કાંઈ પણ ખૂટે ને તો મને કહેજો. કરી શકે છે, એક જણનું પૂરું કરી શકે છે, પણ એના બદલામાં કે જે આખી દુનિયાને રોટી કપડા મકાન આપી દો અને એક જીવને હરિકથા આપી દો તો એ કહે છે કે એના તોલે આવતું નથી. કેટલું મોટું પુણ્ય છે ભગવાનનું નામ જીવાત્માને દેવું. તો ભગવાનનો ભક્ત સ્વર્ગમાં જાય, નરકમાં જાય, કોઈ પણ જગ્યાએ જાય, એ 24 કલાક એની જીવવા પર એક જ વસ્તુ હશે, હરે કૃષ્ણા હરે કૃષ્ણા
હરે રામ.
કોઈ પણ પરિસ્થિતિ હશે ને તો એ દુખી હશે ને, રોગી હશે ને, કેન્સરના લાસ્ટ સ્ટેજ ઉપર હશે તો એ નહીં કહેશે હાય બા હું મરી ગયો, એક જ એની નામ હશે જીવા પર, હરે કૃષ્ણ હરે કૃષ્ણ. છેલ્લા શ્વાસ સુધી એની જીવવા પર એક જ વસ્તુ રહેશે, કારણ કે જીવને વિશ્વાસ બેસી ગયો છે કે મને આ જગતમાંથી તારવા માટે એક જ વસ્તુ છે, ભગવાન તમારું નામ છે. પથરા તરી ગયા ભગવાનના નામથી, પથરા તરી ગયા. આપણે તો સજીવ છીએ, આપણે જો ભગવાનનું નામ લેશું તો નહીં તરીએ, નિશ્ચિત તરશું, પણ ભગવાનના નામમાં પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. એ જીવની ક્યારે અધિક અધોગતિ ક્યારે નહીં થાય. ભલે કદાચ આપણે પાપ કર્મ કરીએ છીએ, પણ પાપ કર્મ અને સાથે જો ભગવાનનું નામ પણ જો લઈએ છીએ ને તો આપણા બધા પાપ પણ કપાઈ જશે. ચિત્રકેતુ મહારાજ જતા રહ્યા ત્યારે શિવજીએ પોતાની પત્નીને ઉપદેશ આપ્યો કે ભગવાનના ભક્તમાં કેવા ગુણ હોય છે એ તમે જુઓ, આ ભક્તનો આવો સ્વભાવ હોય છે. અશ્વત્થામાએ દ્રૌપદીના 5 પુત્રોને મારી નાખ્યા હતા, તમને બધાને ખબર છે. 18મા દિવસે અશ્વત્થામાએ દુર્યોધનને કીધું કે આજે રાત્રે હું તારા 5 પાંડવો ભાઈ છે ને એ બધાને એના માથા વાઢીને હું લાવીશ, અને રાતના પાંડવોની શિબિરમાં, પાંડવોના તંબુમાં એના 5 દીકરાઓ સૂઈ ગયા હતા ને બહુ થાકેલા હતા, 18 દિવસ યુદ્ધ કર્યું હતું અને બહુ ઘેરણમાં ઊંઘેલા હતા, અને 5 પાંડવો તો બીજી જગ્યાએ હતા, બીજા મહેલમાં હતા, અને અશ્વત્થામાં આવ્યો અને અશ્વત્થામાં આવી અને 5 પાંડવોના જે બાળકો હતા જોરથી એક તલવાર મારે એટલે તરત જ 2 જણાના ધડ અલગ થઈ ગયા. 2, 4 અને 5 બાળકો હતા, કુમળા કુમળા 5 બાળકોના માથા વાઢી નાખ્યા અને વાઢી અને કોથળામાં ભરી દીધા 5 માથા, 5 ધડ ભરી અને ખભે થેલી થેલો લગાડી અને અશ્વત્થામાં રણભૂમિમાં જાય છે. અને દુર્યોધન એની જંગા પકડીને રોઈ રહ્યો છે અને છેલ્લા શ્વાસ ગણી રહ્યો છે, અને તરત જ અશ્વત્થામાં આવ્યો અને અશ્વત્થામાં કે રડ મત મિત્ર, આજે હું તારું હિત કરીને આવ્યો છું. શું કર્યું છે? મેં આજે 5 પાંડવોના માથા વાઢીને લાવ્યો છું. ત્યારે દુર્યોધન હસવા માંડ્યો અને દુર્યોધન કહે છે, મને મનાતું નથી, તું જ્યારે પાંડવોના માથા વાઢવા ગયો તો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ક્યાં હતા પેલા મને એ કે. કારણ કે યત્ર યોગેશ્વર કૃષ્ણ, જ્યાં આગળ ભગવાન શ્રી કૃષ્ણ હોય છે ને ત્યાં તે એના ભક્તનો વાળે વાકો થાય એમ નથી. ભગવાન કહે છે કે મારે જેને મારવા હોય ને તો આખી દુનિયા આવશે ને બચાવવા, તો કોઈ એને બચાવી નહીં શકે, આખા સગા સંબંધીઓ બધા આવીને ભેગા મળશે કે શું કરું, બાપા સસરા વેવાઈ જે પણ બધા ટોળા મળીને બેસશે, ડોક્ટરો 4-5 આવીને બેસશે અને એની ટ્રીટમેન્ટ કરશે અને પછી મોઢેથી ઉતારી દેશે અને પછી કે હવે તમારા બાપા તમારા વેવાઈ તમારા સસરા જે પણ છે એ હવે રહ્યા નથી. ભગવાન કહે છે મારે જેને ટાળવો છે એને આખી દુનિયા કોઈ બચાવી નહીં શકે, અને મારે જેને તારવો છે કે જેને રાખવો છે ને દુનિયાભરના બધા લોકો કાવતરા કરશે પણ એનો વાળે વાકો નહીં થાય. અને જીવનમાં તો તમે અનુભવ પણ કરતા હશો, મેં તો અનુભવ કર્યું છે. કેટલી વાર મોતના મુખમાંથી હું બચેલો છું સાક્ષાત, સત્ય ઘટના છે. ભગવાન કહે છે કે મારે જેને મારવો હોય ને એક સેકન્ડની વાત છે બસ. અને અર્જુનને કીધું તું યુદ્ધ ભૂમિમાં કે તું યશ લઈ લે, આ બધા મરેલા છે, જોવું તો જોઈ લે મારા મુખમાં, તારા ગુરુ બધા અત્યારે ઉભા છે ને, હું તને ભવિષ્યનું પિક્ચર હું તને મારા મુખમાં દેખાડું. જેમ દાળ ભાત ખાઈએ ને અને દાઢમાં કેવા ચોખાના દાણા બધા અટકેલા હોય, એવી રીતે બધા લોકો ભગવાને જયારે મોઢું ખોલ્યું ને તો બધા લોકો હતા. અર્જુન કે કોણ છો તમે આવી દશામાં, આવી સ્થિતિમાં કોણ છો? ભગવાને વિરાટ સ્વરૂપ દેખાડી દીધું, વિરાટ સ્વરૂપ જોયું છે ને ભગવાન. ત્યારે ભગવાન પોતાને મુખમાંથી બોલે છે, અલગ અલગ મુખ હતા, એકમાંથી દાવાગ્નિ નીકળે છે, એકમાંથી વર્ષા નીકળે છે. ત્યારે ભગવાન પોતાના મુખેથી કહે છે, કાલોસ્મી લોકક્ષયમ કૃત પ્રવૃદ્ધો, 11મા અધ્યાયના 32મા શ્લોકમાં કહે છે ભગવાન કે જે હું કાળ રૂપે આવ્યો છું અને બધાનું આયુષ્ય હું ખાવા માટે આવ્યો છું. આપણે ધીરે ધીરે મોટા મોટા થઈએ છીએ પણ હવે ઘડપણ તરફ પણ આવી રહ્યા છીએ. ઘડપણ એટલે 35 વર્ષ પછી ઘડપણ ચાલુ થઈ જાય, 35-40 વર્ષ પછી ધીરે ધીરે એ વ્યક્તિ ઢીલો પડે. 15 થી 35 વર્ષ સુધી એમાં તાકાત બહુ હોય અને 35-40 વર્ષ ના એ ભાઈ ઉભો રહે, ઉભો રહે, ઉભો રહે, મારે આવું છે લગ્નમાં, ઉભો રહે, ઉભો રહે, હજી તો હજી ઉજી તો ઈચ્છા તો છે જ. સમજી લેવું જોઈએ કે 35 વર્ષ પછી જે જીવ્યા છે ને એ વધારાના જીવી રહ્યા છે બસ. એટલે એટલો સમય આપણે કમાવા, સમાજનું જે બધું છે ને પડતું મૂકવું જોઈએ. 70 વર્ષ ના થઈ જાય પણ તોય કે મેં બધું સોંપી દીધું છે, પણ તોય બોલો સાબુ કેમ વધારે વાપર્યો, દૂધ કેમ વધારે વાપર્યું, ચામાં ઓછું દૂધ નોખવાનું મહેમાન આવે એટલે, અને મારે પીવાનો હોય. જન્મ જાત ઈ છે ને છેલ્લા શ્વાસ ગણે ને તો એની આદત તો જાય નહીં, આવી જીવની દશા છે. એટલા માટે કહે છે કે નિવૃત્ત થઈ જવું જોઈએ, 35-40 વર્ષ ના થાય ને એટલે નિવૃત્ત થઈ જવું જોઈએ. અને બધાની આવી દશા છે કે બધા બેઠે બેઠે ખાઈ શકે છે, નથી ખાઈ શકતા પણ તો એ કે ના ના ભરત કામ કરે, કઈક હલેવડા કરે ને કઈક ખાખરા તળે ને જે કરવું એ કરે. શું કરીએ ઘરે બેઠા બેઠા, મોટી મોટી સિટીમાં કઈક કઈક બીજું કઈક કામ કરતા હોય, સીવણ ક્લાસ નું હોય, કઈક કપડા લાવતા હોય સીવવા. બોલો 60-70 વર્ષ ના થઈ જાય પણ તો આ દશા છે, મોહ માયા છૂટતી નથી. એટલે નિવૃત્ત થવાનો પ્રયાસ કરવો જોઈએ કે હું આમાંથી હવે નિવૃત્ત થાઉં, ક્યાં સુધી આ સંસાર ભોગવીશ, દાંત નથી રહ્યા, વાળ નથી, આ બધા વાળ સફેદ થઈ ગયા ધીરે ધીરે, અને ધીરે ધીરે ઘણાના તો જરીએ જાય છે માથાના. તો એમ ઈચ્છા ન થતી કે હવે તો હું 24 કલાક ભગવાનનું રટન કરું, કદાચ મને ગેલેરીમાં જગ્યા આપી ત્યાં બેઠા બેઠા કરું. તો જૈન પાછા ધીરે ધીરે ગેલેરીમાં મૂક્યા હોય ને તો ધીરે ધીરે 4 પગે આવે કદાચ, અને આવીને જઈને ટીવી સામે જઈને બેસી જાય. પણ એમ ના થાય કે હવે મોઢામાં દાંત નથી રહ્યા, સંભળાતું નથી, પણ તોય રસનું આસ્વાદન લેશે. 8 વાગે ને એટલે થોડાક રોટલો ને અંદર શાક ને અંદર પાણી રેડે ને પછી ચોળીને પછી ખાય અને જોવે ટીવીમાં જે હોય ને બધું જોવે બસ. બીજું આખું જીવન આ જ કર્યું છે. બોલો ઈ બે કલાક સુધી ત્રણ કલાક સુધી બોલો, ઈ ભલે એને પગના સાંધા દુખતા હોય, કમર દુખતી હોય, ડોક દુખતી હોય, ત્રણ કલાક સુધી એક જ જગ્યાએ બેઠા રહે છે. બોલો, જરાય પગે નહીં હલે. અને ટોયલેટમાં જ્યાં હોય ને, ટોયલેટમાં જવાની ઈચ્છા હોય ને તો એ ન જાય. આ પિક્ચર પટે ને પછી જઈએ. અને ક્યાંક કથામાં ગયા હોય ને, કોઈ કીધું એક ચાલો ને કથામાં, હા બાપ છે ને જાઓ, મારાથી તો જવરાતું જ નથી, એક લકડીના ટેકે ટેકે જાઉં છું. અને એને તમારે જોવું હોય ને તો એ જયારે જોવે ને ત્યારે પાછળથી તમારે નિરીક્ષણ કરવાનું. તમારે ઉભા ઉભા ત્રણ કલાક તમે જોશો, એ એક પગે નહીં હલે કે હાથે નહીં હલે. બોલો, અને એટલો રસથી આસ્વાદન કરશે, કારણ કે એનું જે અંદરનું જે મન છે ને, એ મન એને પાપ કરાવી રહ્યું છે. બોલો, અને કોઈ બીને તમે આ ઇન્વિટેશન આપો, આમંત્રણ આપો, સારામાં સારી કંકોત્રી છપાઈને તમે આપો અને મોંઘામાં મોંઘું ખર્ચો કરો, એસી હોલમાં એને રાખો અને લાખો કરોડો રૂપિયા ખર્ચો કરીને બહુ મોટું આયોજન કરીએ ને, પણ તોય નહીં આવે. અને કદાચ રાસ ગરબા હમણાં કંઈક નવરાત્રિના આવશે તો 501 અને 1001 પાસ લઈને જશે, પોતાનું પેટ્રોલ બાળીને. અહીંયા તો ટેમ્પા મૂક્યા હોય તોય ન આવે. આ દશા છે. સ્વામીજી બિચારા મહેનત કેટલી કરે છે કે બધી સુવિધા કરે, તમારા ઘરે સુધી ટેમ્પો લાવે ને મૂકી જાય. આવો તમે, તમારે ઘરે જમવાનું નથી, ટાઢા ચૂલા છે, તોય એમાં પાછા વાંધો કરે કે આવું ખવડાવ્યું ને આવું ખવડાવ્યું. બોલો, પણ કોઈને રૂપિયો આપતા જોર આવે છે કે ના લાવો, આટલી આટલી સુવિધા આપણને કરીને આપે છે, ભક્તિ આપે છે, પણ દોષ જોવે છે, ગુણ ન જોવે કે આટલું આટલું બિચારા એકલા થઈને આયોજન કરે છે. અને કંઈક ભૂલ થઈ જાય તો ક્યારેક દોષ પણ હોય અને ગુણ પણ હોય, પણ ગુણ જોવા જોઈએ, દોષ ન જોવા જોઈએ. પણ આ સંસારના જીવો દોષ જોવામાં આગળ છે. ઘરના લગ્ન કરો ત્યારે ખબર પડે કે કુટુંબના 50 જણ ભેગા મળે ને તોય લોકો ઝઘડો થતો હોય, અને બિચારા એકલા વ્યક્તિથી શું થતું હોય છે એટલું મોટું આયોજન કરવું હોય તો. તો ભગવાનના ભક્ત હંમેશા ગુણ જોવે, ક્યારે કોઈનામાં દોષ ન જોવે. દુર્યોધન કે જ્યારે તું પાંડવોના માથા વાટવા ગયો ત્યારે કૃષ્ણ ક્યાં હતા? કારણ કે મેં 18 દિવસના યુદ્ધમાં એટલું તો જાણી લીધું છે કે જ્યાં આગળ ભગવાન છે ને ત્યાં ભગવાનના ભક્તોનો વાળે વાંકો થતો. અશ્વત્થામા કે તને વિશ્વાસ નથી આવતો ને, તો હું ગુણીમાં 5-5 માથા વાઢીને લાવ્યો છું. તરત જ ગુણી ઠલવી, લોહી વાળી જે પણ હતી બધી. દુર્યોધને કીધું કે મને હજી સુધી વિશ્વાસ આવતો. દુર્યોધન કે એમાંથી માથા લાવ. ભીમનું માથું છે ને હું વજ્રની સમાન છે, અને ઓલા તો કુમળા બાળકો હતા. ભીમે આમ માથું દબાવ્યું ને પચ પચ કરીને દબાઈ ગયું બધું, જેમ ગળેલી કેરી હોય ને એવી રીતે 5-5 બાળકોના માથા આમ દબાવી દીધા. એકદમ રસ બધો નીકળી ગયો, બધા વજ્રની સમાન દુર્યોધન હતો. ગાંધારીએ જ્યારે આંખની પટ્ટી ખોલી હતી અને આંખોનો તેજ એના આખા શરીરમાં જ્યાં જ્યાં હતો ને એ બધે તેજ શક્તિશાળી વજ્રની સમાન થઈ ગયો હતો. પણ એ તો ભગવાને કીધું હતું કે આવો દિગંબર અવસ્થામાં માની પાસે જવાય, તું તો હવે ગધાડા જેવડો થયો. ત્યારે કે ગુપ્ત અંગ ઢાંકીને જવું જોઈએ, ત્યારે કેળાના પાન ઢાંકીને ગયો હતો દુર્યોધન. તે ગુપ્ત અંગની અંદર જંઘામાં એને કેળાના પત્ર હતા, એટલે દુર્યોધનને ભીમને કીધું ભગવાને એને જંઘામાં માર. ત્યારે ભીમે જંઘામાં માર્યું ત્યારે દુર્યોધન ધરાશાયી થયો હતો. અને દુર્યોધને જોયું કે 5-5 પાંડવોના દીકરા છે આ, તો અમારા કુળનો છેલ્લો દીપક હતો એ અશ્વત્થામાએ ઓલવી નાખ્યો. અને દુર્યોધનને શ્રાપ લાગ્યો હતો એક ઋષિ મુનિનો કે જ્યારે અંત સમયે તને એક સાથે સુખ મળશે અને દુઃખ મળશે ત્યારે તારું મૃત્યુ. અશ્વત્થામા તો પાંડવોના માથા વાઢીને લાવ્યો હતો, ત્યારે દુર્યોધનને સુખ આવી ગયું કે વાસ્તવિકમાં હું કેટલો, મને સુખ મળ્યું એમ દુર્યોધનને આનંદ આવી ગયો. પણ જ્યારે જોયું તો કે આ તો મારા પાંડવોના પુત્ર છે, આ તો મારા કુળનો છેલ્લો અંશ, હવે મારો કુળ આગળ વધશે નહીં. ત્યારે દુર્યોધનને બહુ હૃદયમાં દુઃખ થયું, અરે અશ્વત્થામા તે બહુ મોટું ખરાબ જધન્ય કાર્ય કર્યું છે. અને તરત જ દુર્યોધનને દુઃખ લાગ્યું અને ઓલા ઋષિ મુનિ નો શ્રાપ, એક સાથે હર્ષ અને શોક, તરત જ એ દુર્યોધન શરીર છોડી દીધું. અને અહીંયા દ્રૌપદીને ખબર પડી કે મારા 5 બાળકો એના ધડ અલગ થઈ ગયા છે. દ્રૌપદી તો રોવા માંડી, પણ અર્જુન કહે છે કે હું સાંજ સુધી અશ્વત્થામાને પકડીને લઈ આવીશ અને તારા ચરણોમાં મૂકીશ અને એનું વધ કરીશ ને એના લોહીથી તું તારા વાળ ધોજે. ક્ષત્રિય હતા ને. અશ્વત્થામાને ખબર પડી કે અર્જુન મારી પાછળ આવ્યો છે મને મારવા માટે. ત્યારે અશ્વત્થામાને એ પકડી લે છે અને પકડીને એને કેદ કરીને દ્રૌપદીની પાસે લાવે છે. હું ભક્તનો સ્વભાવ હું કહું છું કે ભક્તનો સ્વભાવ કેવો નમ્ર હોય છે. દ્રૌપદી પાસે લાવ્યા, દ્રૌપદીના ચરણોમાં પછાડીને નાખી દીધો દુર્યોધન અર્જુને. ત્યારે દ્રૌપદી કહે છે કે આ શું કરો છો, આ તો તમારો ગુરુપુત્ર છે. દ્રોણાચાર્ય કોણ હતા? અર્જુનના ગુરુ હતા. અને એનો પુત્ર અશ્વત્થામા અર્જુનને કહે છે કે ગુરુની અનુપસ્થિતિમાં ગુરુનો પુત્ર પણ ગુરુની સમાન પૂજનીય છે, અને છોડી દો. મુચ્યતામ મુચ્યતામ એશ, અને છોડી દો. ત્યારે દ્રૌપદીના કહેવાથી યુધિષ્ઠિર મહારાજ પણ કહે છે કે આને છોડી દો, પણ અર્જુન ભીમ કહે છે કે આને નહીં છોડીએ, આ તો એક આતતાઈ છે, પાપી છે, કે આને સૂતેલા 5 બાળકોને મારી નાખ્યા છે. ત્યારે ભગવાન કહે છે હવે બધા શાંત થઈ જાઓ. અડધા લોકો કહે છે કે આને મારી નાખો અને અડધા લોકો કે આને છોડી નાખો, હવે શું કરીએ? ત્યારે દ્રૌપદી કહે છે કે આને છોડી દો, નહીં આને છોડી દો. બે હાથ જોડીને કહે છે, કારણ કે એક માતાનો પુત્ર જ્યારે મરી જાય ત્યારે માતાને કેટલું દુઃખ થાય છે ને એ મને ખબર છે. મારા જીવતા 5 બાળકો મરી ગયા છે અને આ જ્યારે મરી જશે અશ્વત્થામા, તો એની માતા તો જીવતી છે ને, તે માતાને કેટલું દુઃખ થશે. આ વૈષ્ણવનો આવો સ્વભાવ છે. વિચાર કરો, જેના 5-5 દીકરાઓ મરી જાય એ માતાનું કેટલા હૃદયમાં કેટલું દુઃખ થયું હશે. તાજે તાજો ઘા, હજી તો મરેલા દીકરા 5 પડ્યા છે, અને એ સ્થિતિમાં આપણા પતિદેવને કોકને મારી નાખ્યો હોય ને અને ડેડ બોડી બાજુમાં પડી છે અને ખબર પડી જાય કે આ વ્યક્તિએ મારા પતિને માર્યો છે, તો તરત આપણે શું કરીશું? પોલીસ વાળાને બોલાવીને એને જેલમાં નખાવી દઈશું. પણ અહીંયા દ્રૌપદી શું કહે છે? એને છોડી દો. અડધા લોકો કહે છે છોડી દો અને અડધા લોકો કે મારી દો. હવે ભગવાન કહે છે, મેં શાસ્ત્રમાં લખ્યું છે કે કોને મારવા અને કોને છોડવા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે આ આતતાઈ છે પણ બ્રાહ્મણ પણ છે, તો મારવો ન જોઈએ. બ્રાહ્મણને ક્યારે ન મારવો જોઈએ, ન કે એને બ્રહ્મ હત્યાનું પાપ લાગે. અને ઘણા લોકો તો ગાયને સીધો લાકડે લાકડેથી મારે, અમુક લોકો લાત મારે. કદાચ ગાય આપણા દ્વારે આવીને તો આપણા ઘરે લક્ષ્મી ઐશ્વર્ય અને ધન લાવે છે, કારણ કે ગાયના શરીરમાં 33 કરોડ દેવતાઓ છે. પણ એ ગાયને લોકો દફણું મારે, ઈટાળો મારે, અને આવતી લક્ષ્મી આવતી ભક્તિને કાઢી મૂકે છે. મોટા મોટા લાકડે લાકડેથી એને મારે છે. અરે તું એ ગાયને કાઢતો નથી, તારા જીવનમાંથી, તારા ઘરમાંથી, તારા જે સંસ્કાર ધન ઐશ્વર્ય બધાને તું કાઢી રહ્યો છે. આપણા ઘરે કદાચ ગાય આવે ને, આપણા ઘરે કદાચ અન્ન ન હોય તો એને પ્રેમથી કેવું જોઈએ, એ જતી રહેશે, ના નહીં પડે, જતી રહેશે. કારણ કે ગાયમાં એટલા તો સંસ્કાર છે કે આ ઘરમાં કદાચ ખાવાનું નથી તો હું બીજા ઘરે જાઉં. આપણા જેવું મનુષ્ય જેવું નથી કે ગમે જેટલું દુઃખ મળે તોય આ જગતમાં જ પડ્યા રહે. ના ના, હું હજી આવતીકાલે સુખ મળશે પણ હું તો અહીંયા જ રહીશ. ગાયની અંદર તમે જુઓ, એ નહીં આપે તો બીજા ઘરે જશે. એ થોડી વાર આમાં માથું હલાવશે અને જાળીમાં જે કડી હોય ને કડી, એ સાંકળી આમાં કૂટશે કે હું આવી છું, મને આપો કંઈક. માથું અમાં મારશે. અને તમે, તમારી સાથે પ્રેમ છે એટલે આટલો પ્રેમનો સ્નેહ કરે છે. અને એ જ્યારે તમે એને રોટલી આપશો ને જતી રહેશે. એવું નહીં કે હજી આપો હજી આપો. એ સંતોષી છે. એવી રીતે આ જગતના જીવોને શીખવાડે છે કે ભગવાને જેટલું આપ્યું છે ને એટલામાં સંતોષ રાખવો જોઈએ. પણ હાય પૈસો લાખના 2 લાખ કરે, 2 ના 5 લાખ કરે, શું રૂપિયાના ઢગલા પર ઊંઘવાથી ઊંઘ આવી જશે? સુખી થઈ જશું? કરોડોપતિ છે લોકો પણ તોય લોકોને સુખ નથી. પણ ભગવાનના ભક્ત કેવા, કાલે શું ખાવાનું મળશે એને ખબર નથી, પણ તોય રાત દિવસ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ, 24 કલાક ભગવાનનું નામ રટન કરે છે. અને ભગવાનને એ જ માગે છે કે તમારી ભક્તિ આપો, તમારું નામ જીવનમાં ક્યારે છૂટવું ન જોઈએ. મમ જન્મની જન્મનેશ્વરે, કરોડો કરોડો જન્મ વીતી જાય, કદાચ આવતો જન્મ મને મળે ને એક પશુના શરીરમાં, તોય મને તમારી ભક્તિ આપજો પ્રભુ. જડભરતની કથા કે હરણના શરીરમાં હતા પણ તોય ભગવાનને એ જ પ્રાર્થના કરતા હતા કે તમારી ભક્તિ ન છૂટે. ત્રીજો જન્મ બ્રાહ્મણ કુળમાં થયો હતો, તો એ બ્રાહ્મણ કુળમાં શું કર્યું, જડની જેમ રહેતા, ગમે જેટલા ગાળો બોલે, થૂકે, પથરા મારે, ગાંડો ને પાગલ બોલે, તો એ બધું સહન કરી લેતા. હું તો ભગવાનનો અંશ છું, હું શરીર નથી, હું આત્મા છું. 18મા અધ્યાયમાં ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે ભગવાનનો જે ભક્ત હોય કેવો હોય, બ્રહ્મભૂત પ્રસન્ન આત્મા, ન સોચતી ન કાંક્ષતી. ભગવાનનો ભક્ત કેવો હોય, હંમેશા પ્રસન્ન રહે, હંમેશા સુખી હોય, એના ચહેરા પર હંમેશા તેજ હોય, આ છે ભગવાનનો ભક્ત. બાકી કરોડો રૂપિયા હોય તો રોતા હોય, બોલો, કરોડો રૂપિયા હોય તો કે મારી પાસે પૈસા નથી, સુખ નથી, ધનના ઢગલા હોય, 56 ભોગ હોય, પણ બોલો એક દાણો મોઢામાં મૂકી ન શકે. મારે તો ડાયાબિટીસ છે, મારે બીપી છે, મારે આમ છે, શું કામના તારા ધનના ઢગલા. એના કરતા 24 કલાક જે લોકો ભગવાનના ભક્ત છે એને શરીરમાં કોઈ રોગ નથી, એ 56 ભોગ ખાય છે, ગરમા ગરમ ભગવાનનો પ્રસાદ ખાય છે, અને 24 કલાક ભગવાનનું કીર્તન કરે છે. બોલો, સારું ખાવા માટે જ લોકો જીવે છે ને. તો તમે જુઓ કે મંદિરની અંદર ભગવાનના જે શુદ્ધ ભક્તો જે ગરમા ગરમ આ પ્રસાદ ખાય, ભગવાનને અર્પણ કરેલો, શું કરોડપતિ ખાય છે? નથી ખાઈ શકતો. એટલે નથી કહેતા મંદિરમાં રહ્યા હોય ને સાધુ, એ તો ઝીમા લાડુ અને ગરમા ગરમ ખાય 56 ભોગ. અને કદાચ એને ખૂટી ગયું હોય તો લોકો સામેથી આપીને આપે, આપવા આવે કે લો મેં સુખડી બનાવી છે, કે લાડવા બનાવ્યા છે, કે લો સ્વામીજી, કે ના ના બહુ બધા ભરેલા છે ડબ્બા બતાડે, તો કે ના ના મારા ઘરેથી આવ્યું નથી, એટલે કે તમે લ્યો. તો એ ભક્ત શું કરે, ભેગા કરીને રાખે? એ ભગવાનનો ભક્ત ભેગું કરીને ક્યારે રાખે જ નહીં. એ ક્યાંક ને કરીને શું છે, એ છોકરાઓને ખવડાવી દે, ગાય માતાને ખવડાવે, કોક ભિખારી હોય એને આપે કે નહીં આને તો ખાધું નહીં, ભૂખ્યો છે એને આપી દે. આ ભક્તોનો સ્વભાવ આવો હોય. અને અમુક તો તમે જોઈ ભેગું કરતા જ હોય. તો ભક્તોનો સ્વભાવ કેવો હોય, કદાચ કોક આપે ને તો એ બીજી સેવામાં લગાડી દે. અમારા ગુરુ મહારાજ પરમ પૂજ્ય રાધા ગોવિંદ ગોસ્વામી મહારાજ વૃંદાવનની અંદર એક અમદાવાદથી ગુજરાતી વ્યક્તિ ગયો હતો, અને એ રસ્તામાં જતા હતા, 2 જણા જતા હતા. તરત જ 50,000 નું બંડલ રોકડા પૈસા, 500-500 ની નોટો નું 50,000 નું બંડલ અમારા ગુરુ મહારાજ ને કે તમારો હાથ આપો, તો હાથ આપ્યો, તરત જ 50,000 નું બંડલ મૂકી દીધું, અને આ હું તમને આપું છું. તો કે મને શું કામ આપો છો, મંદિરમાં આપી દો ને. ત્યારે એમને કીધું મને તમારી પર પૂર્ણ વિશ્વાસ છે કે તમને હું પૈસા આપીશ તો મારા યોગ્ય માર્ગે જશે. અમારા ગુરુ મહારાજે શું કર્યું, ઘરે ગયા, મંદિરે ત્યાં ગયા અને મંદિરે જઈને પ્રસાદ લીધો. પ્રસાદ લઈને જ્યાં ગૌશાળા છે ને ત્યાં આગળ ગૌશાળામાં 50,000 નો ફાળો પેલો ચારો લીધો, અને ચારો લઈને બધી ગાયોને ખવડાવી દીધો. 50,000 રૂપિયા, એક રૂપિયો એમાં રાખ્યો નહીં. જ્યારે આવી રીતે જ્યારે જીવનમાં આચરણ કરે ને, ત્યારે સંતોનું આચરણ કરેલું ભગવાન બધું જોવે છે કે વાસ્તવિકમાં આ શુદ્ધ ભક્ત છે. બહારથી ઘણા લોકો દેખાતા હોય કે વિરક્ત છે, પણ ભગવાન બધું જોવે છે કે સાચો વૈરાગ્ય છે, ખોટો વૈરાગ્ય છે, ફલગુ વૈરાગ્ય છે કે સાચો વૈરાગ્ય છે. એટલા માટે જીવનમાં જે પણ વસ્તુ મળે એમાં સંતોષ રાખીને ભગવાનનું ભજન કરવું જોઈએ, અને જે પણ ભગવાને આપી છે એને ભગવાનની સેવામાં લગાડવી જોઈએ. તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા, એ તો ખાલી વાણી ઉપર છે. એટલા માટે આપણે એમ જ જાણી લેવું જોઈએ, શરીરે ભાડાનું છે અને આ મકાને જેટલા સગાવાલા છે એ પણ કાયમના રહેવાના નથી. આપણે બહુ ભેગું કરીને રાખ્યા હોય, રાતના ભૂકંપ આવી ગયો અને ફાટા પડી ગયા ને બધું, ધરતી શું રહ્યું? પણ જે પુણ્ય કરેલું છે, જે નામ જપેલું છે, જે હરિ કથા સાંભળેલી છે, જે ભગવાનની સેવા કરેલી છે ને, તરત જ તમારા એકાઉન્ટમાં બોલશે કે ભાઈ આટલું કરેલું છે, શું કરીએ? અને ભગવાનના ધામમાં લઈ જાઓ. આને કઈ નથી કર્યું એને લઈ જાઓ નરકમાં, આને પુણ્ય કર્યું છે આને સ્વર્ગમાં લઈ જાઓ. ત્રણ ગતિ થશે, ભગવાનની ભક્તિ કરી છે તો વૈકુંઠ મળશે, પુણ્ય કર્યું છે તો સ્વર્ગ મળશે, અને જીવનમાં સારું કાર્ય એક પણ કર્યું નથી તો નરક મળશે. એક જીવની ત્રણ ગતિ થશે. એટલા માટે જીવનમાં સારા કાર્ય કરવા કે ન કરવા એ આપણા ઉપર નિર્ભર છે. આપણી પાસે આ ગોલ્ડન ચાન્સ છે, આપણા શ્વાસ અત્યારે ચાલી રહ્યા છે, એ શ્વાસમાં તમે જેટલું સારું કાર્ય કરશો એટલું તમારી સાથે આવશે. અમારા ગુરુ મહારાજ કહે છે કે બે જગ્યાએ લાઈન લાગી હોય, એક જગ્યાએ પાપ કરવાની છે અને એક જગ્યાએ પુણ્ય કરવાની છે. ગુરુ મહારાજ કહે છે કે પુણ્ય કરવાનું હોય ને ત્યાં આગળની લાઈનમાં જતું રહેવાનું કે ભાઈ મને ઘૂસવા દે અંદર, મારે પુણ્ય કરવું છે. કારણ કે આપણને એમ ઈચ્છા થાય કે ના હું છેલ્લે સૌથી છેલ્લે પુણ્ય કરીશ, અને કદાચ અડધા જણાનો વારો આવ્યો અને પછી કે ના હવે તો પુણ્ય સમાપ્ત થઈ ગયા કરવાનું, દાન દેવાનું બંધ થઈ ગયું, તો શું કરશું? આપણું જે પુણ્ય કરવાની જે ઈચ્છા હતી. અને ગુરુ મહારાજ બીજી પણ વાત કહે છે કે જ્યાં આગળ પાપ થતું હોય ને ત્યાં સૌથી છેલ્લે રહેવાનું. કદાચ અડધે ગયા હોય ને અડધા સુધી આવ્યા હોય ને કે ભાઈ હવે પાપ કરવાનું બંધ થઈ ગયું છે, હવે આવતીકાલે આવજો, તો આપણે તો આજના દિવસનું તો પાપ કરવાનું બંધ થઈ જાય ને. એટલે પુણ્યમાં સારા કાર્યની અંદર હંમેશા આગળ રહેવું જોઈએ અને ખોટા કાર્યની અંદર હંમેશા પાછળ રહેવું જોઈએ. આપણું મન તો એમ કહે છે કે પાપ કરી લે પાપ કરી લે, પણ મનને એમ સમજાવવું જોઈએ કે પાપ આજે નથી કરવું, કાલે કરીશ. પણ આપણા મનમાં એમ ઈચ્છા થાય કે મારે આજે માળા લેવી છે અને ભગવાનની માળા કરવી છે, તો તરત જ એને લઈ અને એ માળાને કરવાનું ચાલુ કરી દેવું જોઈએ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ
કૃષ્ણ.
અને આપણી ઈચ્છા એમ થાય કે ના હું આવતીકાલે માળા લઈશ, તો આવતીકાલે આવશું કે ના પરમ દિવસે લઈશ. એમ કરતા કરતા વર્ષોના વર્ષો વીતી જશે અને આપણા પાપ તો ચાલુ રહેશે પણ પુણ્યનો એકાઉન્ટ ઝીરો રહેશે. તો સ્ટાર્ટિંગ થી એન્ડ સુધી ઝીરો ઝીરો લગાવતા જાવ તો સરવાળો શું હશે? ઝીરો. એટલે આગળ એક લગાડવો જોઈએ અને પાછળ જેટલા ઝીરો લગાડશો એટલી કિંમત આપણી વધશે. એટલે નિરંતર ભગવાનનું નામ જપવું જોઈએ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ.